ધૃતરાષ્ટ્ર વિચિત્ર પ્રાણી છે, પુત્રો સિવાય એ આંધ્રાને દુનિયામાં કશું જ દેખાતું નથી અને પોતાની આ અંધ પુત્ર વત્સલતા અંતે તો પુત્રોના જ નાશમાં પરિણમવાની છે એટલું પણ જોઈ શકતો નથી અને છતાં એને ઊંઘમાં આવે છે વખતો વખત એનું અંતઃકરણ એની સામે બંડ પોકારે છે. આવે વખતે એ વિદુરને બોલાવે છે. એની અપેક્ષા કોઈ વિચિત્ર રીતે એવી હોય છે કે વિદુર તેના દુષ્કૃત્યોનું સમર્થન કરે, પણ વિદુર એવું કંઈ કરતા નથી, બલકે તેને ઠપકો આપે છે. પરિણામે વિદુરને ઠપકાના એક આકરા વેણ સંભળાવીને એ વિદાય કરી દે છે. ચોર ઉલટો કોટવાલને દંડે એ આનું નામ. પાંડવો વનમાં ગયા પછી ધૃતરાષ્ટ્ર બેચેન થઈ ગયો. જે થયું તે ઠીક નથી થયું અને આનું પરિણામ સરવારે સારું નહીં આવે એવું તેને લાગવા માંડ્યું. એણે વિદુરને તેડાવ્યો, કેમ મને યાદ કર્યો મોટા ભાઈ? જે બની ગયું છે તે તું જાણે છે, તે બધું સગી આંખોએ જોયું છે. યુધિષ્ઠિર અને એના ભાઈઓ વનમાં ગયા તે પછી મારો જીવ મોટા ભાગે બેચેન જ રહ્યા કરે છે. એ બેચેની સારું ચિહ્ન છે મોટા ભાઈ. એ બતાવે છે કે તમારું અંતઃકરણ હજુ જીવિત છે. જે થયું છે તે ઘણું જ ખરાબ થયું છે, એમાં તો જરા પણ સંશય નથી. તો હવે શું કરવું જોઈએ? એ તો સ્પષ્ટ જ છે મોટા ભાઈ. ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું, એટલે એમ કે દુર્યોધન દુષ્ટ પ્રકૃતિનો છે. તેના હાથમાં તેની પોતાની જાત જ જો સલામત નથી તો રાજ્ય તો સી રીતે જ સલામત હોય. માટે તેના પર તમે અંકુશ રાખો અને વનવાસમાંથી પાંડવોને પાછા બોલાવીને રાજ્યની લગામ યુધિષ્ઠિરના હાથમાં સોંપો. ધૃતરાષ્ટ્રની અંધ આંખોમાં આ સાંભળતા મેં રોષનો અંગાર ભડભડી ઉઠ્યો. પોતે જ વિદુરને બોલાવ્યો હતો અને પોતે જ સામે ચાલીને તેની સલાહ માંગી હતી. તે હકીકતને એ ભૂલી ગયો અને વિદુર જાણે પાંડવોનો વકીલ અને પોતાનો શત્રુ હોય અને પોતાને ફસાવવા માટે જ જાણે આવી દલીલ કરતો હોય એવી રીતે તે ફોંફાડી ઉઠ્યો. અરે ધારો કે હું આમ ન કરું તો લાંબા ગાળે યુદ્ધ છેડાશે. હા હા, અને એ યુદ્ધમાં ભીમ પોતાની પ્રતિજ્ઞા પૂરી કરશે. ભીમે દ્રૌપદી વસ્ત્ર હરણને પ્રસંગે એ ભીષણ પ્રતિજ્ઞાઓ કરી હતી તે ધૃતરાષ્ટ્ર ભૂલી ગયો હતો. કઈ બે પ્રતિજ્ઞાઓ? એક તો જે હાથે દુશાસને દ્રૌપદીના વસ્ત્રો ખેંચ્યા છે તે હાથને કાપીને તેના રુધિરથી દ્રૌપદીના સૂકા કેસને ભીંજવવાની, અને બીજી ધૃતરાષ્ટ્ર હવે રોષથી હાંફી રહ્યો હતો. બીજી દુર્યોધનના સાથર પર પોતાની મૃત્યુ ગદા બેસાડવાની. દુર્હટ આંધ્રો ધૃતરાષ્ટ્ર પોતાના સમગ્ર બળથી ગર્જી ઉઠ્યો અને તેની એ વિકરાળ ગર્જનાથી તેનો આખો મહેલ જાણે પાયામાંથી હચમચી ઉઠ્યો. નાનો સરખો ધરતીકંપ થઈ ગયો હોય તેમ આવાસમાં એનો રાજ રચીલું થોડીક પરો સુધી કંપી રહ્યું. મોટા ભાઈ આ શું કરો છો? મોટા ભાઈ, ભાગવત ભક્ત વિદુર પોતાની પહેલાંની જ સ્વસ્થતાથી ધૃતરાષ્ટ્રને શાંત થવા માટે આજીજી કરવા લાગ્યો. જે કરો છો તે ઠીક કરો છો. ધૃતરાષ્ટ્રએ હવે માજા મૂકી. તું નાનપણથી જ મારો વિરોધી છે. પાંડુના પુત્રો એ જાણે તારા સગા ભત્રીજા હોય અને મારા પુત્રો જાણે તારા દુશ્મન હોય, એમ જ તું હર હંમેશ વર્તે છે. હું તો જે મને ધર્મ્ય લાગે છે તે કહું છું મોટા ભાઈ, અને તે પણ જ્યારે સામે ચાલીને પૂછો છો ત્યારે. જા જા, હવે ધર્મની પૂંછડી જા અહીંથી. ધૃતરાષ્ટ્રએ આસન પરથી ઊભા થઈને વિદુર સાથેનો પોતાનો બધો જ સંબંધ કોઈ અણગમતી ચીજની પેઠે ખંખેરી કાઢતો હોય એવો અભિનય કરતા કરતા ત્રાડ પાડી, જા તું આ પરે જ હસ્તિનાપુર છોડીને તારા આ સગલાઓ ભેગો થઈ જા, જા 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 અને જા જા જા. ના ધરણી ધ્રુજવતા પોકારોની વચ્ચે ધૃતરાષ્ટ્રનું રહ્યું સર્યું પુણ્ય પણ વિદુરની સાથે હસ્તિનાપુર છોડીને કામ્યક વનમાં રહેતા પાંડવો પાસે પહોંચી ગયું.